એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એલન વ્હાઇટસાઇડના પુસ્તક એચઆઈવી એઇડ્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર એક ઊંડાણભરી નજર નાખીશું.
નમસ્કાર. હા, આ એક એવો વિષય છે જેણે છેલ્લા એમ કહી શકાય કે 4 દાયકામાં દુનિયાને બહુ બદલી નાખી છે, અને એની અસરો આજે પણ એટલી જ, મતલબ પ્રસ્તુત છે, કદાચ વધુ જટિલ સ્વરૂપે.
બરાબર. અને આ પુસ્તક આપણને વિચારવા પ્રેરે છે, ખરું ને, કે એક વાયરસ એ કેવી રીતે ખાલી શરીર પર નહીં પણ આખા સમાજ, અર્થતંત્ર, આંતરરાષ્ટ્રીય સંબંધો બધા પર કેવી અસર કરી શકે.
હા, એટલે આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ મહામારી આપણને આપણી દુનિયાની જે નબળાઈઓ છે અને શક્તિઓ પણ, એના વિશે શું શીખવી ગઈ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી, એલન વ્હાઇટસાઇડ. રસપ્રદ વાત એ છે કે તેઓ એમ કે કોઈ ટ્રેડિશનલ મેડિકલ એક્સપર્ટ નથી, વાયરોલોજિસ્ટ કે ડૉક્ટર નથી. જી હા, અને એ જ વાત એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. એ એક સ્વાસ્થ્ય અર્થશાસ્ત્રી છે અને એમણે દક્ષિણ આફ્રિકામાં યુનિવર્સિટી ઓફ ક્વાઝુલુ નાતાલમાં હેલ્થ ઇકોનોમિક્સ એન્ડ એચઆઈવી એઇડ્સ રિસર્ચ ડિવિઝન, એટલે કે હર્ડની સ્થાપના કરી અને એનું નેતૃત્વ પણ કર્યું. અને આ એવો વિસ્તાર છે, ખબર છે, જેણે એચઆઈવી એઇડ્સની સૌથી ખરાબ વિનાશક અસરો જોઈ છે.
એટલે એમનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ખાલી લેબોરેટરી કે આંકડાઓનો નથી, પણ એકદમ જમીની હકીકતો પર આધારિત છે.
લોકોના જીવન, સમાજ પર શું વીત્યું એના પર.
બરાબર. એમણે તો યુએનએઆઈડીઝ અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે. એમનો મુખ્ય ફાળો એ સમજાવવામાં રહ્યો છે કે એચઆઈવી એ ખાલી કોઈ બાયોલોજિકલ ઘટના નથી, પણ એ સમાજની જે તિરાડો છે, ગરીબી, અસમાનતા, લિંગભેદ, સ્થળાંતર, એમાં કેવી રીતે ઊંડા મૂળ નાખે છે.
એટલે એ માત્ર શું થયું એ નથી પૂછતા.
ના, એ પૂછે છે શા માટે થયું અને આનો આપણા માટે શું અર્થ છે. આ જે દ્રષ્ટિકોણ છે ને, એ જ આ પુસ્તકને આટલું મહત્વનું બનાવે છે.
ચાલો તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. વ્હાઇટસાઇડનો બેઝિક તર્ક શું છે, એમનો મેઇન પોઈન્ટ?
પુસ્તકનો મુખ્ય સંદેશ એ છે કે એચઆઈવી એઇડ્સને ફક્ત એક તબીબી સમસ્યા, એક મેડિકલ પ્રોબ્લેમ તરીકે જોવું એ બહુ મોટી ભૂલ છે.
અચ્છા.
આ તો એક, મતલબ, બહુ જટિલ એક ગ્લોબલ કટોકટી છે જેના મૂળિયા સમાજમાં, અર્થતંત્રમાં, રાજકારણમાં, અરે વસ્તી વિજ્ઞાનમાં પણ બહુ ઊંડે સુધી ફેલાયેલા છે.
એટલે એમ કે વાયરસ પોતે જેટલો જવાબદાર છે, એટલી જ જવાબદાર એ પરિસ્થિતિઓ પણ છે જેને ફેલાવવામાં યુનો મદદ કરે છે.
બિલકુલ. પુસ્તક એ જ બતાવે છે કે વાયરસ તો સમાજમાં જે પહેલેથી નબળાઈઓ હતી, ગરીબી, અસમાનતા, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી અને ખાસ કરીને જે બીમારી સાથે જોડાયેલો કલંક છે, સ્ટિગ્મા, આ બધાનો જાણે લાભ ઉઠાવે છે. વ્હાઇટસાઇડ સમજાવે છે કે કેવી રીતે એક નવો વાયરસ આટલી ઝડપથી માનવ ઇતિહાસની સૌથી ભયાનક મહામારીઓમાંનો એક બની ગયો. એટલે આ ખાલી વાયરસની બાયોલોજીની વાત નથી, પણ આપણા સમાજની, આપણી નબળાઈઓની કહાણી છે.
તો આ પુસ્તક કોના માટે છે, એનો ઉદ્દેશ્ય શું?
આ પુસ્તક છે ને, એ સામાન્ય વાચકો માટે લખાયું છે. ટૂંકું છે પણ પાવરફુલ છે. એ એચઆઈવી એઇડ્સના લગભગ બધા પાસાને આવરી લે છે. વાયરસનું વિજ્ઞાન, એનો ઇતિહાસ, કેવી રીતે ફેલાય છે, એની ભયંકર અસરો, દુનિયાએ શું રિએક્શન આપ્યું અને ભવિષ્યમાં શું પડકારો છે.
એટલે કોઈ ડ્રાય મેડિકલ ટેક્સ્ટબુક જેવું નથી?
ના, જરાય નહીં. આ તો એમ કહો કે વૈશ્વિક સ્વાસ્થ્ય, ડેવલપમેન્ટ, સામાજિક ન્યાય, આ બધા પર વિચારવા મજબૂર કરતો એક કેસ સ્ટડી છે.
ચાલો હવે આ મુદ્દાઓને થોડા વધુ ઊંડાણપૂર્વક જોઈએ. શરૂઆત કરીએ વાયરસ અને તેના ફેલાવાથી. પુસ્તક આ વિશે શું કહે છે?
પુસ્તક બહુ સરળ ભાષામાં સમજાવે છે કે એચઆઈવી શું છે. એક રેટ્રોવાયરસ છે, એ આપણા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે એના મુખ્ય સિપાઈઓ, એટલે કે CD4 T cells, એના પર હુમલો કરે છે. અને ધીમે ધીમે એ આપણી ઇમ્યુન સિસ્ટમને એટલી નબળી પાડી દે છે કે શરીર પછી સામાન્ય શરદી, ખાંસી જેવા ચેપ સામે પણ લડી શકતું નથી. આ જે સ્થિતિ છે એને એઇડ્સ કહેવાય છે, એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ.
અને આ આવ્યો ક્યાંથી, એની ઉત્પત્તિ વિશે શું જાણવા મળે છે?
અત્યારે જે વૈજ્ઞાનિક સહમતી છે એ મુજબ આ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે, જેને ઝૂનોટિક જમ્પ કહે છે. સંભવત આફ્રિકાના વાંદરાઓમાં જે SIV વાયરસ હોય છે એમાંથી 20મી સદીની શરૂઆતમાં મધ્ય આફ્રિકામાં કદાચ શિકાર જેવી પ્રવૃત્તિઓ દ્વારા માણસમાં આવ્યો.
પણ પછી આટલા દાયકાઓ સુધી કોઈને ખબર કેમ ના પડી? એ કેવી રીતે છુપાયેલો રહ્યો?
હા, એ જ તો નવાઈની વાત છે. પુસ્તક ઇશારો કરે છે કે શહેરીકરણ વધ્યું, વ્યાપારના રસ્તાઓ ખુલ્યા, સામાજિક પરિવર્તનો આવ્યા, એના કારણે એ દાયકાઓ સુધી ધીમે ધીમે ચૂપચાપ ફેલાતો રહ્યો. અને પછી 1980ના દાયકાની શરૂઆતમાં જ્યારે અમેરિકામાં યુવાન ગે પુરુષોમાં વિચિત્ર બીમારીઓ દેખાવા માંડી ત્યારે દુનિયાનું ધ્યાન ગયું.
અને શરૂઆતમાં તો બહુ ડર અને ગેરસમજ હશે નહીં?
ખૂબ જ. ગ્રીડ 4H ક્લબ જેવી ખોટી ધારણાઓ ફેલાઈ અને એની સાથે જે કલંક જોડાયો ને એણે તો પ્રતિભાવ આપવામાં મોટો અવરોધ ઊભો કર્યો.
ફેલાવાના મુખ્ય રસ્તા કયા છે અને કોને વધુ જોખમ છે? પુસ્તક આ વિશે શું કહે છે?
પુસ્તક બહુ સ્પષ્ટ છે. HIV મુખ્યત્વે અસુરક્ષિત જાતીય સંપર્ક, ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ, માતાથી બાળકમાં, ગર્ભાવસ્થા, ડિલિવરી કે બ્રેસ્ટ ફીડિંગ વખતે અને ચેપગ્રસ્ત લોહી ચડાવવાથી ફેલાય છે.
એટલે સ્પર્શ કરવાથી કે સાથે જમવાથી નથી ફેલાતો?
બિલકુલ નહીં. પુસ્તક આવી ગેરમાન્યતાઓનું ખાસ ખંડન કરે છે. અને કોણ વધુ જોખમમાં છે એની વાત કરીએ તો આફ્રિકા જેવા પ્રદેશોમાં સામાન્યીકૃત મહામારી જોવા મળી, એટલે કે મોટાભાગની વસ્તીમાં ફેલાયો.
જ્યારે પશ્ચિમમાં?
પશ્ચિમમાં એ કેન્દ્રિત રહી, મતલબ કે અમુક ચોક્કસ જૂથોમાં, જેમ કે ગે પુરુષો, ડ્રગ યુઝર્સ, એમનામાં વધુ જોવા મળી.
આફ્રિકામાં આટલો બધો ફેલાવો કેમ થયો?
એના ઘણા કારણો છે. ગરીબી, બીજા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું વધુ પ્રમાણ, લિંગ અસમાનતા, મજૂરોનું સ્થળાંતર, આ બધા પરિબળોએ ત્યાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું. અહીં સામાજિક પરિસ્થિતિઓની ભૂમિકા એકદમ સ્પષ્ટ દેખાય છે.
હવે વાત કરીએ અસરની. આ મહામારીની અસર કેવી રહી? વ્હાઇટ સાઇડ આ મુદ્દા પર ખાસ ભાર મૂકે છે, ખરું ને?
હા, બિલકુલ. આ એમની એક્સપર્ટાઇઝનો મુખ્ય વિષય છે. અને અસર ખાલી વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધી સીમિત નહોતી, એ એક વિકાસલક્ષી આપત્તિ હતી, ડેવલપમેન્ટ ડિઝાસ્ટર.
મતલબ
કે કેટલાક આફ્રિકન દેશોમાં સરેરાશ આયુષ્ય 20-30 વર્ષ ઘટી ગયું. તમે વિચારી શકો છો, લાખો બાળકો અનાથ થઈ ગયા. વસ્તીનું જે બંધારણ હોય છે એના પર એવી અસર પડી કે યુવાન, કામ કરી શકે એવા વયસ્કોની સંખ્યા ઘટી ગઈ. આખો પોપ્યુલેશન પિરામિડ જેણે ચીમની જેવો દેખાવા લાગ્યો.
બાપરે. અને આર્થિક રીતે
પણ તબાહી. પરિવારો બરબાદ થઈ ગયા. એક તો બીમારીનો ખર્ચ, ઉપરથી કમાનાર સભ્ય ગુમાવવાનો આઘાત. કંપનીઓને ઉત્પાદકતા ઘટી, કર્મચારીઓની ગેરહાજરી વધી.
અને દેશના અર્થતંત્ર પર?
એના પર પણ બહુ મોટી અસર. GDP ગ્રોથ ધીમો પડ્યો, બહારનું રોકાણ ઘટ્યું અને હેલ્થકેર, એજ્યુકેશન જેવી સરકારી સેવાઓ પર જબરદસ્ત બોજ આવી ગયો. આ બધું એ બતાવે છે કે હેલ્થ અને ઇકોનોમી કેટલા ગાઢ રીતે જોડાયેલા છે.
પણ મને લાગે છે કે જે નુકસાન દેખાતું નથી પણ કદાચ સૌથી વધુ છે, એ કલંક અને ભેદભાવનું હશે.
નિશંકાપણે. પુસ્તક આ મુદ્દા પર ખૂબ ખૂબ ભાર મૂકે છે. કલંકનો ડર એટલો હતો કે લોકો ટેસ્ટ કરાવતા ડરતા હતા, સારવાર લેતા અચકાતા હતા.
એટલે વાયરસને ફેલાવવાની વધુ તક મળી.
બરાબર. અને જાહેર આરોગ્યના જે પ્રયાસો થતા હતા એમાં પણ આનાથી બહુ મુશ્કેલી પડી. દક્ષિણ આફ્રિકામાં તો એક સમયે સરકારી લેવલે પણ નકારવાદ હતો, ડિનાયલિઝમ. આ બતાવે છે કે સમાજનું વલણ, લીડરશિપ, આ બધું કેટલું મહત્વનું છે.
હા, આપણે ત્યાં પણ જોઈએ છીએ અમુક બીમારીઓ સાથે જે કલંક જોડાયેલો છે એ લોકોને કેવી રીતે સમયસર મદદ લેતા રોકે છે.
સાચી વાત.
આટલી ભયાવહ પરિસ્થિતિ હતી તો એની સામે દુનિયાએ કઈ રીતે પ્રતિભાવ આપ્યો? શું કોઈ આશાનું કિરણ દેખાયું?
ચોક્કસ દેખાયું. પ્રતિભાવ મુખ્યત્વે ત્રણ મોરચે આવ્યો. વિજ્ઞાન, સક્રિયતાવાદ એટલે કે એક્ટિવિઝમ, અને રાજકારણ.
વિજ્ઞાનમાં શું થયું?
સાયન્સમાં તો 1999ના દાયકાના મધ્યમાં એન્ટી રેટ્રોવાયરલ થેરેપી, ART, ખાસ કરીને જે કોમ્બિનેશન થેરેપી આવી, HAART, એક રીતનો ચમત્કાર જ હતો. એનાથી HIV, જે પહેલાં લગભગ મોતની સજા ગણાતી હતી, એક મેનેજેબલ લાંબા ગાળાની બીમારી બની ગઈ.
પણ એ દવાઓ શરૂઆતમાં તો બહુ મોંઘી હશે ને?
હા, બહુ મોંઘી હતી, એટલે શરૂઆતમાં તો જે લોકો પરવડી શકે એમના માટે જ શક્ય બની.
અને સક્રિયતાવાદ એની શું ભૂમિકા રહી?
અરે, એની ભૂમિકા કદાચ વિજ્ઞાન જેટલી જ કે કદાચ એનાથી પણ વધુ મહત્વની હતી. એસીટી યુપી જેવી સંસ્થાઓ હતી, એમનો નારો હતો સાયલેન્સ ઇઝ ડેથ, ચૂપ રહેશો તો મરશો. આ કાર્યકરો રસ્તા પર ઉતર્યા, એમણે સરકારો પર, દવા કંપનીઓ પર જબરદસ્ત દબાણ કર્યું, દવાના ટ્રાયલ્સ ઝડપી કરાવ્યા, દવાઓની કિંમતો ઘટાડવા માટે લડત આપી.
દક્ષિણ આફ્રિકાનો કેસ તમે કહેતા હતા.
હા, દક્ષિણ આફ્રિકામાં સસ્તી જેનરિક દવાઓ માટે જે લડાઈ થઈ એ તો એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. એણે સારવારને ગ્લોબલી બધા સુધી પહોંચાડવાના સંઘર્ષને નવી દિશા આપી. આ બતાવે છે કે સામાન્ય નાગરિકો જો ભેગા થાય, અવાજ ઉઠાવે, તો કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. એમનું યોગદાન ખરેખર નિર્ણાયક હતું.
અને રાજકીય આંતરરાષ્ટ્રીય સ્તરે શું થયું?
ત્યાં પણ નોંધપાત્ર કામ થયું. યુએન એડ્સની સ્થાપના થઈ 1996માં. પછી ધ ગ્લોબલ ફંડ બન્યું, જે એડ્સ, ટીબી, મલેરિયા સામે લડવા માટે ફંડ ભેગું કરે છે. અને અમેરિકાનો PEPFR પ્રોગ્રામ શરૂ થયો. આ બધા 2000ના દાયકાની શરૂઆતમાં થયો.
એમનો હેતુ શું હતો?
હેતુ સ્પષ્ટ હતો, મહામારીને કાબૂમાં લેવી અને લાખો લોકોના જીવ બચાવવા. એમણે નિવારણ અને સારવાર માટે અબજો ડોલરના સંસાધનો પૂરા પાડ્યા. એક મોટો પ્રયાસ હતો.
તો અત્યારની પરિસ્થિતિ શું છે અને ભવિષ્ય વિશે પુસ્તક શું કહે છે? શું આપણે હવે જીતી ગયા છીએ એમ માની લેવાય?
ના, જીત્યા તો નથી, પણ હા, ઘણી લાંબી મજલ કાપી છે. લાખો લોકો આજે સારવાર લઈ રહ્યા છે, નવા ચેપનો દર ઘટ્યો છે, પણ પુસ્તક ખાસ ચેતવણી આપે છે કે હવે સંતોષ માનવાનો સમય નથી આવ્યો, હજુ ઘણા પડકારો છે.
કેવા પડકારો છે?
મુખ્ય પડકારો છે, એક તો ફંડિંગ અને રાજકીય ઈચ્છાશક્તિ ટકાવી રાખવી. બીજું, જે હાંશિયામાં ધકેલાયેલા સમુદાયો છે, જેમ કે MSM, પુરુષો સાથે સેક્સ માણતા પુરુષો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, સેક્સ વર્કર્સ, ડ્રગ યુઝર્સ, એમના સુધી પહોંચવું. અને ત્રીજું, જે હજુ પણ કલંક છે સમાજમાં, એની સામે લડવું. હવે નવી સ્ટ્રેટેજીઝ આવી છે, જેમ કે ટ્રીટમેન્ટ એઝ પ્રિવેન્શન, TASP, એટલે કે જે લોકો સારવાર લે છે એમનાથી ચેપ ફેલાતો અટકે છે. પછી U=U, અનડિટેક્ટેબલ = અનટ્રાન્સમિટેબલ. જો શરીરમાં વાયરસનું પ્રમાણ એટલું ઓછું હોય કે ટેસ્ટમાં ન પકડાય, તો એ વ્યક્તિથી બીજાને ચેપ નથી લાગતો.
આ તો બહુ મહત્વની વાત છે.
હા, અને યુએન એડ્સના 95-95-95 ટાર્ગેટ્સ છે કે 95% ચેપગ્રસ્તોને ખબર હોય કે એમને ચેપ છે, એમાંથી 95% સારવાર લે, અને એમાંથી 95%નો વાયરલ લોડ દબાયેલો હોય. આ લક્ષ્યો હાંસલ કરવા જરૂરી છે.
અને ઇલાજ કે રસી, એનું શું?
એની શોધ ચાલુ છે, પણ એ હજુ દૂર છે. એટલે પુસ્તકનો અંત છે ને, એ સાવધ આશાવાદ સાથે આવે છે. સાધનો આપણી પાસે છે, પણ સફળતા માટે સતત અધિકાર આધારિત અને સમાન વૈશ્વિક પ્રયાસની જરૂર છે. અને એ પ્રયાસ એવો હોવો જોઈએ જે મૂળભૂત સામાજિક અસમાનતાઓને પણ દૂર કરે. કારણ કે અંતિમ લક્ષ્ય ખાલી વાયરસને હરાવવાનું નથી, પણ એક વધુ ન્યાયી સમાજ બનાવવાનું છે.
આ પુસ્તકમાંથી અમુક વાતો એવી છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે વ્હાઇટ સાઇડ કહે છે, HIV એઇડ્સ માત્ર સ્વાસ્થ્ય મુદ્દો નથી, તે ગહન વિકાસ સંકટ છે જેણે દાયકાઓની પ્રગતિને નષ્ટ કરી દીધી છે. આ વિચાર આપણને રોગની જે વ્યાપક અસર છે એ સમજાવે છે.
હા, અને બીજો એક ખૂબ શક્તિશાળી વિચાર છે, એઇડ્સ પ્રતિભાવનો ઇતિહાસ દર્શાવે છે કે જ્યારે વિજ્ઞાન, સક્રિયતા અને રાજકીય ઈચ્છાશક્તિ એક સાથે આવે ત્યારે શું પ્રાપ્ત કરી શકાય છે. આમાં ખાલી વૈજ્ઞાનિકો જ નહીં, પણ સામાન્ય લોકો, કાર્યકરો, એમની ભૂમિકાને પણ એટલું જ મહત્વ અપાયું છે.
અને આ ત્રીજો વિચાર મને બહુ સ્પર્શી ગયો, વાયરસ ભેદભાવ કરતો નથી, પરંતુ સમાજ કરે છે. ગરીબી, કલંક અને અસમાનતા HIVને મુસાફરી કરવા માટેના માર્ગો અને મહામારીને સળગાવવા માટે બળતણ પૂરું પાડે છે. આ તો સીધો જ સોશિયલ જસ્ટિસની વાત કરે છે.
બરાબર, આપણે ત્યાં પણ આરોગ્યની જે અસમાનતાઓ છે એની પાછળ આ જ કારણો ઘણીવાર જવાબદાર હોય છે.
સાચી વાત.
અને છેલ્લે એક ચેતવણી જેવી વાત, હવે એઇડ્સ સામેના લાંબા યુદ્ધમાં સંતોષ વૃત્તિ સૌથી મોટા જોખમોમાંનું એક છે. આ આપણને યાદ અપાવે છે કે ભાઈ, લડાઈ હજુ ચાલુ છે, આરામ કરવાનો સમય નથી, આપણે સતર્ક રહેવું પડશે.
આ બધી ચર્ચા પછી એવું લાગે કે આ પુસ્તકના વિચારો આપણા રોજિંદા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે.
કેવી રીતે? ચોક્કસ પડે છે. વ્યક્તિગત સ્તરે એક તો એ આપણને આપણા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત અને જવાબદાર બનવા પ્રેરે છે. બીજું, અને આ બહુ મહત્વનું છે, તે આપણને આપણી આસપાસ કોઈ પણ બીમારી સાથે જે કલંક જોડાયેલો હોય એની સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપે છે. સમજવું જરૂરી છે કે કલંક ખાલી અન્યાયી નથી, પણ એ પબ્લિક હેલ્થ માટે પણ ખતરનાક છે. એ લોકોને મદદ લેતા રોકે છે.
અને સામાજિક સ્તરે શું શીખી શકાય?
સામાજિક અને વ્યાવસાયિક સ્તરે આ પુસ્તક રાઇટ્સ બેઝ્ડ હેલ્થ કેરનું મહત્વ સમજાવે છે, એટલે કે દરેક વ્યક્તિને ગૌરવ સાથે ભેદભાવ વગર સારવાર મેળવવાનો અધિકાર છે.
બરાબર.
તે શીખવે છે કે હેલ્થ પોલિસી બનાવતી વખતે સામાજિક અને આર્થિક પરિબળોને ધ્યાનમાં લેવા જ પડે, અને એચઆઈવી એડ્સનો જે અનુભવ છે ને, એ આપણને COVID-19 જેવી બીજી ગ્લોબલ હેલ્થ કટોકટીઓનો સામનો કરવા માટે પણ બહુ મહત્વના પાઠ શીખવે છે.
જેમ કે
ગ્લોબલ કોઓપરેશન કેટલું જરૂરી છે, અસમાનતા ઘટાડવાના પ્રયાસો કેમ કરવા જોઈએ, અને માનવ અધિકારોનું રક્ષણ કેમ અનિવાર્ય છે. અહીં દરેકની ભૂમિકા છે, અને એક સ્પષ્ટ હેતુ, એક ગોલ હોવો જરૂરી છે.
આખી ચર્ચામાંથી મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે કેવી રીતે સમાજની અંદર જે અસમાનતાઓ છે, જે પૂર્વગ્રહો છે, એ એક વાયરસને આટલો બધો વિનાશક બનાવી શકે છે. એ ખરેખર આપણી જે સોશિયલ સિસ્ટમ છે એના પર એક મોટો સવાલ ઊભો કરે છે.
અને મારા માટે સૌથી પ્રેરણાદાયક પાસું એ છે કે કેવી રીતે વિજ્ઞાન, સમુદાયો, સામાન્ય લોકો એમના ભેગા પ્રયાસોએ એક એવી બીમારી જે લગભગ મોતની સજા ગણાતી હતી એને એક મેનેજેબલ સ્થિતિમાં ફેરવી નાખી. એ ખરેખર માનવ સંકલ્પ શક્તિ અને સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. દરેક વ્યક્તિનું યોગદાન મહત્વનું છે.
ખરેખર. એટલે આ પુસ્તકનો સાર કદાચ એ છે કે રોગ ક્યારે એકલો નથી આવતો, એ હંમેશા સમાજનું પ્રતિબિંબ હોય છે, અને એનો સામનો કરવા માટે મલ્ટી ડાયમેન્શનલ બધાને સાથે રાખીને ચાલવાની જરૂર પડે છે.
એ પણ કે અસમાનતા પોતે જ એક પબ્લિક હેલ્થ ક્રાઇસિસ છે. ખાલી આશા રાખવાથી કશું નહીં થાય. આશાને જીવંત રાખવા માટે સતત પ્રયત્ન, ગ્લોબલ સોલિડેરિટી અને ન્યાય માટેની પ્રતિબદ્ધતા જરૂરી છે. આપણો અંતિમ ગોલ ખાલી રોગને હરાવવાનું નથી, પણ એક વધુ સ્વસ્થ અને સમાન સમાજ બનાવવાનો હોવો જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.